ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरांधानां ज्ञानांजन शलाकया चक्षु उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कोक्षिरत्नम् शब्दजीतर्वात्मजम् राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
जीव मात्रनु ध्येय मुक्ति छे। मुक्ति आत्माने करवानी छे। सम्यक ज्ञान दर्शन अने चारित्र दर्शन आत्मानु करवानु ज्ञान आत्मानु करवानु चारित्र एटले आत्मा कार बनी जवानु पण ते आत्मा केवो छे तेनु स्वरूप शू छे ते कया लक्षण थी जाणी शकाशे कारण भगवाने कहूं छे कि जीव तो अरूपी छे अमूर्त छे अदृश्य छे जेने प्राप्त करवो छे एनी केटलीक विशेषता छे अने प्राप्त करनार जे छे अत्यारे देहधारी एवा आपणे आपणी मर्यादा छे इंद्रियना साधन ए आपणी मर्यादा छे आजे कहीं पण जाणवू होय तो जेटली इंद्रियनी मर्यादा एटलू आपणू जाणपणू આપણે કેટલું જોઈ શકીએ જેટલી આંખની શક્તિ હોય તેટલું આપણે કેટલું સાંભળી શકીએ જેટલી શ્રવણ શક્તિ હોય તેટલું આપણે કેટલું બોલી શકીએ જેટલું આપણું ભાષા જ્ઞાન હોય એટલું આપણે કેટલી ગંધ પારખી શકીએ જેટલી આપણી નાકની શક્તિ હોય તેટલી આ આપણી મર્યાદા છે હવે ભગવાને કહ્યું કે આત્મા તો ઇન્દ્રિય ગોચર નથી વાણી ગોચર નથી એવો ચૈતન્ય ઘન જીવ એવો ભગવાને એને બે ધર્મવાળો કહ્યો તીર્થંકર પરમાત્માએ બે વ્યવહાર ધર્મ આ જીવના છે એક વ્યવહાર ધર્મ અવક્તવ્ય અને બીજો વ્યવહાર ધર્મ વક્તવ્ય અવક્તવ્ય તે અવક્તવ્ય જ છે ત્યાં તો ભગવાન પણ હાથ જોડીને ઉભા રહી ગયા સર્વજ્ઞ દેવાદિદેવ ત્રિલોકના નાથ એ કે છે અવક્તવ્ય તો અવક્તવ્ય જ છે વાત પૂરી થઈ ગઈ હવે એનું બીજું પાસું જે છે વક્તવ્ય છે, તે વક્તવ્ય જીવ ધર્મ તેના મુખ્ય લક્ષણે કરીને તે દોહાને વિશે કહેવામાં આવ્યો છે, તેનો અર્થ પરમ કૃપાળુ દેવે. હવે જે 438 પત્રાંકનો અભ્યાસ આપણે શરૂ કરીએ છીએ એમાં ભગવાને એ દોહરાના અર્થની વાત મૂકી છે અને એ પત્રની સમાપ્તિ થાય. પરંતુ 2-3 સ્વાધ્યાયમાં આપણે પ્રયત્ન કરીએ કે આપણે એના અર્થ પકડીએ, સમજીએ, અને ખાસ તો કે જે તીર્થંકરે કહ્યા છે એવા જીવના જે લક્ષણ, એવા લક્ષણનો અર્થ પરમ કૃપાળુ દેવ જેવો સમર્થ શ્રીમદ રાજચંદ્ર જેવો પુરુષ કે જેને તીર્થંકરનો બોધ સેજે સ્મરણમાં સાંભળી આવે, એવું જેને તીર્થંકર સાથેનું સામીપ્ય છે, સાનિધ્ય છે, એવું તીર્થંકર સાથેનું પ્રત્યક્ષપણું જેને વર્તે છે, એવા પુરુષે તીર્થંકરે કહેલા જીવના લક્ષણોનો અર્થ એમણે જાતે પોતાના સ્વહસ્તાક્ષરમાં લખ્યો, એવી અદ્ભુત વાત આપણી પાસે વચનામૃતના રૂપની અંદર પડેલી છે. આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. મુંબઈ, ચૈત્ર સુદ એકમ 1949. સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. ફરીથી કૃપાળુ દેવે આ દોહરો મૂકી અને હવે પત્ર શરૂ કર્યો છે એના ભાવ બતાવવાનો. શ્રી તીર્થંકર એમ કહે છે કે, જો આ ભાષા અર્થ કોણ બતાવે છે? કૃપાળુ દેવ. એમાં શરૂઆત શું કરે છે? શ્રી તીર્થંકર એમ કહે છે કે, હવે આ પુરુષ હટી જાય છે, એમને તો ભગવાન તીર્થંકરે આત્માને જોયો, જાણ્યો, અનુભવ્યા પછી જે એના બે ધર્મ દેખાયા એમાંના અવક્તવ્યને અવક્તવ્ય રાખીને તીર્થંકર જેવી ક્ષમતા, જે વક્તવ્ય ધર્મ કહી શકે એવી સમર્થતા ફક્ત તીર્થંકર કોટીના પુરુષની છે, તે એ ભગવાને જે લક્ષણો કહ્યા છે એને કહેનાર, એટલે કે આત્માના બે વ્યવહાર ધર્મમાં એક વ્યવહાર ધર્મ તો રહી જ ગયો, એક જ વ્યવહાર ધર્મ હવે કહેવાય છે, એનું પૂર્ણ સ્વરૂપ તો જ્ઞાની ભગવંતો પણ કહી શક્યા નથી. કારણ અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એવો અવસર ક્યારે આવશે? કારણ કે જ્યાં સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી આ બાકીનો ભાગ છે એ તો આપણે જાણી શકવાના જ નથી, કેમ કે કોઈએ કહ્યો નથી અને કોઈ કહી શકે એમ છે નહીં. માટે હે પ્રભુ, અમારે આ અમારો આત્મા એવું મારું જે અસ્તિત્વ, એને મારે પૂરેપૂરું અનંત સુખનો અવ્યાબાદ સુખનો આ ધણી સ્વામી, જગતના કોઈ પદાર્થનું સુખ એની પાસે વિસાતમાં નથી, આવો અદભુત સુખ મારે અનુભવવું હોય તો એ કેવી રીતે? તો કે અડધી વાત જ અમે તમને કહી શકીએ, અડધી તો હજી બાકી છે. એ તો વાણી ગોચર નથી, અનુભવ ગોચર છે, અને ભગવાનની વાણી ન કહી શકે ત્યાં બાકીના લોકોની વાણીને તો કોઈ ક્લાસ નથી. એટલે અહીંયા પંડિતાઈનો કોઈ પ્રશ્ન ન આવ્યો, વિદ્વતાની કોઈ વાત ન આવી, અહીંયા તો વાણી પણ મૌનપણાને ભજે, શબ્દ સીમિત થઈ જાય અને શબ્દ વ્યર્થ બની જાય. બારાખડીની બહાર આ વિષય થઈ ગયો અને બારાખડીની બહાર એક શબ્દ બોલતા મને કે તમને કોઈને આવડે નહીં, કારણ કે આપણું જ્ઞાન બારાખડીના અક્ષરો પૂરતું જ મર્યાદિત, એ સિવાયનો વિચારી જોજો, એક અક્ષર બોલી નહીં શકાય. એવા આત્માના સ્વરૂપને ભગવાને તીર્થંકરે જેમ કહ્યું છે એમ હવે કહે છે, એવી અનંતી કૃપા છે, કોઈ એવો અનેરો અવસર છે, કોઈ એવો ઉદય આવ્યો છે. શ્રી તીર્થંકર એમ કહે છે કે, જુઓ એને સહેજે સ્મરણમાં બોધ યાદ આવે છે, એટલે દોહરાનો અર્થ સૌભાગભાઈને લખે છે. આપણે કોઈ આપણને પૂછે અને એને અર્થ કહેવાનું હોય તો હું તને કહું છું ને, એ આનું આમ જ થાય, પણ નાનું આમ હું કહું છું ને, પણ હું અને હું કોણ? આ હું નો તો કોઈ અંત આવે નહીં, એટલી બધું આપણી હું પણાનું ઓળખાણ. અને આ પુરુષ આવો સમર્થ, એ એમ કે છે કે શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિશે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. આ તીર્થંકર આત્માનું સ્વરૂપ બતાવે, એમાં તીર્થંકર શું કહે છે? એક કૃપાળુ દેવ કહે છે. તીર્થંકર એમ કહે છે કે જગતમાં આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિશે અમારું ઉદાસીનપણું છે. વી આર નોટ બોધર્ડ અબાઉટ ઇટ. આત્માને ગમે તે પ્રકારે લોકો કયો હોય, અનંત વિદ્વાનોએ ગમે તે પ્રકારે કયો હોય, અનેક પંડિતોએ ગમે તે પ્રકારે એનું શબ્દ સ્વરૂપ ચિત્રી નાખ્યું હોય, એ કે છે એ પ્રકાર એની સ્થિતિમાં હોય, જેને કીધો એને મુબારક. એને વિશે અમારું ઉદાસીનપણું છે. આત્માને વિશે જગતમાં જેટલું જ્ઞાન લખાયેલું છે એના વિશે કે છે અમારું તો એના પ્રત્યે ઉદાસીનપણું છે. વી આર નોટ કન્સર્ન, વી આર નોટ બોધર્ડ અબાઉટ ઇટ. ખ્યાલ આવે છે આ વાતની સમર્થતાનો? ખ્યાલ આવે છે કે આ જગતમાં આ જીવને ગમે તે પ્રકારે કહેવામાં આવ્યો હોય, કારણ કે એણે અસત દર્શનમાં 12 પ્રકાર તો આપણને કીધા, આત્મા આમ છે ને આમ નથી, આમ છે ને આમ નથી, આમ છે ને આવો છે ને આવો છે ને, પ્રકાશ છે ને સ્વતંત્ર છે ને, કરતા છે ને કરતા નથી ને, ભોગતા છે ને, આવું બધું તો કે છે. જે પ્રકારે કહેવામાં આવ્યો હોય, કોણ કહે છે? તીર્થંકર કૃપાળુદેવ નથી કહેતા. શ્રી તીર્થંકર એમ કહ્યું કે આ જગતમાં આ જીવને ગમે તે પ્રકારે કહેવામાં આવ્યો હોય તેની સ્થિતિમાં હો, ભલે જેમ કહો તેમ યથાતથ્ય, જ્યાં જે ગ્રંથમાં જે લખ્યું એ ભલે લખ્યું, તેને વિશે અમારું ઉદાસીનપણું છે. તેને વિશે અમારું ઉદાસીનપણું છે. વી હેવ નો કોમેન્ટ્સ ટુ ઓફર. સાચું છે, ખોટું છે, અધૂરું છે, ઊણું છે, અપૂર્ણ છે, અમે કોઈ વિવાદમાં પડવા માંગતા નથી. જો વચનામૃતની અદભુતતા ખ્યાલ આવે, આખા જગતમાં આત્માને કેનારા કેટલા લોકો, કેટલા જ્ઞાનીઓ, કેટલા પંડિતો અને કેટલા ગ્રંથો, કેટલા શાસ્ત્રો. ભગવાન કહે છે કે જે પ્રકારે કયો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિશે અમારું ઉદાસીનપણું છે. કારણ તો તમારે શું કહેવું છે? હવે આ જ્ઞાની નથી બોલતા, તીર્થંકરની ડાયરેક્ટ ભાષામાં વાત કરે છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. તીર્થંકર કહે છે કે અમે જે આત્મા કહ્યો છે તો નિરાબાધપણે આ બધી જ પ્રકારના અસત દર્શનની ભ્રાંત કલ્પનાઓ એ બધાની બાદબાકી કરીને નિરાબાધપણે, જેનાથી કોઈ બાધા ઉત્પન્ન ન થાય એવો તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે. તીર્થંકર કહે છે અમે જાણ્યો છે તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે પ્રકારે જાણ્યો છે તે પ્રકારે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અને જે લક્ષણથી અમે જીવનો પદાર્થ કહ્યો છે તે પણ બધી જ પ્રકારની બાધાથી રહિત એવા લક્ષણથી અમે જીવને કહ્યો છે, એવા બધા પ્રકારના બાધ રહિતપણે એવો કહ્યો છે. કેવી રીતે કહ્યું છે પ્રભુ? કેમ કહ્યું છે? આટલું જોર કેમ છે વાતમાં?
જગતમાં ગમે તે પ્રકારે આત્માનો ગમે તે સ્થિતિમાં કહે અને ગમે તેવી તાત્વિક ફિલોસોફીની વાત કરે એને મુબારક. અમારે એની સાથે કોઈ સંબંધ નથી. અમારું ઉદાસીનપણું છે. અમે નિરાબાધપણે એ જીવ નામનો પદાર્થ જેવો જાણ્યો છે તે અમે એને પ્રગટ લક્ષણે એના લક્ષણે કરીને બધી જ પ્રકારના બાધ રહિતપણે અમે એ આત્માને કહ્યો છે. કારણ કે અમે તે આત્મા એવો જાણ્યો છે, એવો અમે તે આત્મા એવો જાણ્યો છે કે જેવો કહ્યો છે. વી સ્પીક સમથિંગ, વી મીન સમથિંગ એન્ડ વી એક્ટ સમથિંગ. દુનિયામાં છે ને, સંસારમાં, વી સ્પીક વોટ વી ડુ નોટ મીન, વી એક્ટ વોટ વી ડુ નોટ સ્પીક. જેવું અમારા મનમાં છે એવું અમે બોલતા નથી અને જેવું બોલીએ છીએ તેવું આચરતા નથી. આ અમારું લક્ષણ. સંસારી કેમ ઓળખાય, અજ્ઞાની કેમ ઓળખાય? તો મનમાં કાંઈ, વાણીમાં કાંઈ અને વ્યવહારમાં કાંઈ, ત્રણેય રીતે જુદો. આજે કાંઈ બોલે, કાલે કાંઈ બોલે. આજે કોઈ રીતે વ્યવહાર કરે, કાલે વળી બીજી રીતે વ્યવહાર કરે. જ્ઞાનીનું લક્ષણ અંતરબાહ્ય ચારિત્રની એકરૂપતા, વાણીમાં અવિરોધપણું અને આશયમાં ખુલ્લાપણું, નિષ્પાપ અને નિખાલસ, તે જ્ઞાનીના ચરિત્રનું અદ્ભુત લક્ષણ છે. જ્ઞાની એટલે ઋષભદેવ ભગવાનના સ્તવનમાં આનંદ ઘનજીએ જે કહ્યું તે
કપટ રહિત થઈ આત્મયર્પણારે આનંદ ઘન પદ રે ઋષભજીને સ્વ પ્રીતમ માહરો.
આ સંસારીની પ્રીત જેવી અમારી પ્રીત નથી પ્રભુ. પરમાત્મા સાથેની પ્રીતની અંદર તો અમે પેલા કપટ રહિત થઈ ગયા છીએ. હે પરમાત્મા, જેવા અંદર છીએ એવા જ બાહ્ય રીતે તારી સાથે અમે વ્યવહાર કરીએ છીએ. કારણ કે હવે અમે તારી પાસે કપટપણું કરીએ તો પરમાત્માપણું કેવી રીતે પ્રગટ થાય? અંતર બાહ્ય એકતા. કારણ અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે અને પછી શબ્દ કે છે પ્રગટ તે જ આત્મા છીએ. હવે કોણ કોને જુએ? અમે તે આત્મા જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. ભગવાન આત્મા છીએ એ ભાષા સુધી જાય છે. દેહનું જ્ઞાન હોવું, માત્ર દેહનો બોધ થવો તે અજ્ઞાન. દેહમાં આત્મા નામનો કોઈ પદાર્થ છે એવો બોધ થવો તે સમ્યક જ્ઞાન. અને માત્ર આત્માનો બોધ થવો કે હું કેવળ ચૈતન્ય આત્મા છું, કેવળ, એ સિવાય આ દેખાય એ પણ બધી ભ્રાંતિ છે. આ બધાથી રહિત આત્મા, માત્ર સર્વાભાસ રહિત શુદ્ધ ચૈતન્યમય તે કેવળ જ્ઞાન.
આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી.
શું અદભુતતા આત્મસિદ્ધિની છે. એક એક ગાથા ઉપર એક એક સ્વાધ્યાય પણ ઓછો પડે અને કેવો સરળતાથી માર્ગ ધારા પ્રવાહ પ્રમાણે આમ ખુલ્લો સ્પષ્ટ ચાલ્યો જ આવે. શિષ્ય ક્યાંય મૂંઝાય નહીં, ખુલ્લો થતો જાય, સ્પષ્ટ થતો જાય અને છેલ્લે એમ કે વાહ પ્રભુ, આત્મા તો મેં જાણી લીધો. આવું અદ્ભુત શાસ્ત્ર આપણી પોતાની ભાષામાં આવી સરળ અને પ્રવાહી શૈલીમાં દોહાના રૂપમાં સહેજે કંઠસ્થ થાય અને સહેજે બોલવાનું મન થાય, સહેજે દોહરા યાદ રહી જાય, મગજને કોઈ શ્રમ કરવો ન પડે. એક શાસ્ત્ર યાદ તો રાખો, 35 શ્લોકનું કે 50 શ્લોકનું નાનું હોય તો પણ મુશ્કેલીનો કોઈ પાર નહીં, અર્થ સમજાય નહીં, ભાવ પકડાય નહીં. અને 142 ગાથાનું આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્મસિદ્ધ પુરુષે લખેલું, અને કેવું પ્રવાહથી, આમ જે સ્વરૂપ સમજ્યા વિના બોલાય તો ત્યાંથી દેહ છતાં જેની દશા સુધી ક્યાંય ધારા પ્રવાહ અટકે નહીં, અને જીવ આમ ગાથાએ ગાથાએ ઉલ્લાસમાં આવે. એક ગાથા બોલતો જાય અને ચૈતન્યનો અનુભવ થતો જાય, એના સંશયના વાદળા હટતા જાય અને અંદર આ ચૈતન્યનો પ્રકાશ પરિપૂર્ણ રૂપે પ્રકાશિત થતો જાય અને સામે એવા જ્ઞાનીનું સ્વરૂપ નજર સામે દેખાય. ઓહો, આવો આત્મા, કેટલી અદભુત ક્ષમતા, કેવી અદભુત વાત આપણા હાથમાં આવી છે. એને કહ્યું છે કે અમે તો પ્રગટ તેજ આત્મા છીએ, હવે તો કેનારે કોણ, જેને તું જોઈ રહ્યો છું, જે અમે કહી રહ્યા છીએ તે તો આત્મા છે. ભગવાન કેવળ આત્મા હતા, કેવળ જ્ઞાન, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છે તા નિર્વાણ. આપણને કેવળ શરીરનું જ્ઞાન છે, આપણને કેવળ શરીરનું જ્ઞાન છે અને એ અખંડ છે. શરીરનો બોધ ક્યારે